నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో అయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సవసాహూణం హరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ అర్థ కే ప్రకాశీ మాంగళిక ఉపకారీ హై దిన కో స్వరూప జాన రాగతే భై జో భక్తి काय को नमाय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम इसे काज सब आज वह कर जोरी बार बार वंदना मारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसे तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। सोल साइंस ना क्लास मा आपणे गति संबंधी चर्चा करी रहा छे। गति संबंधी ना आपणो विषय चाली रह्यो छे। बे त्रण वीक थी वी आर टॉकिंग अबाउट दिस चैप्टर। टू लेक्चर्स आई टुक विथ यू ऑल एंड वन लेक्चर द હમણાં સુધી આવી ચર્ચામાં શું વાત આવી કે ગતિ કોને કહેવાય। સૌથી પહેલા તો ગતિની આપણે પરિભાષા શીખ્યા કે ગતિ કોને કહેવાય। ગતિ કોને કહેવાય તો જીવની અવસ્થા વિશેષ એટલે કે વિશેષ અવસ્થાને ગતિ કહેવામાં આવે છે। આપણે એ જોયું, એની આપણે ઘણી બધી ચર્ચા કરી। વી ડિસ્કસ્ડ અ લોટ ઓન ધીસ પોઈન્ટ કે ખરેખર ગતિ શબ્દ સાંભળતા આપણને જે આપણે એમ કહીએ મનુષ્ય ગતિ દેવગતિ તો આપણને શું દેખાય તો કે આપણને બાહ્યના સંયોગો દેખાય, સમજાય છે। નરક ગતિ તો બાહ્યના આપણને પ્રતિકૂળ સંયોગો દેખાય, પણ ખરેખર એ ગતિ છે જ નહીં। એ તો બાહ્ય એ ભવમાં પ્રાપ્ત થયેલી બાહ્ય સામગ્રી છે। ગતિ એટલે તો ખરેખર જીવની અંદરમાં ચાલતા એના પોતાના જે પરિણામ છે, એ પરિણામનું નામ શું છે તો કે એ પરિણામનું નામ છે ગતિ, બરાબર છે। એટલે માટે શું વાત આવી કે જીવની અવસ્થા વિશેષને ગતિ કહેવાય છે। ચલો હવે આપણે આગળ વધીએ। એમાં આપણે હવે શું જોયું આગળ, હમણાં સુધી આપણે કઈ કઈ ગતિની વાત કરી। લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી, ઘણી બધી ચર્ચા આપણે નરક ગતિની કરી અને મનુષ્ય ગતિની પણ ચર્ચા થઈ ગઈ છે, બરાબર છે। મનુષ્ય ગતિ અને નરક ગતિની ચર્ચામાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ જોવાનો છે કે કયા ભાવથી જીવને મનુષ્ય ગતિ મળે છે અને કયા ભાવથી જીવને નરક ગતિ મળે છે। મને ખાલી એના રીઝન્સ કહી દો પછી આપણે આગળ વધીએ। આપણે આજે દેવગતિની અને તિર્યંચ ગતિની ચર્ચા કરશો। કયા ભાવથી જીવ મનુષ્ય ભાવમાં આવે છે અને કયા ભાવથી જીવ નરક ભાવમાં જાય છે। શું કીધું હતું? અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ। અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, વેરી ગુડ। અને સ્વભાવની સરળતા, ત્રણ પોઈન્ટ લીધા હતા આપણે, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ અને સ્વભાવની સરળતાથી જીવને મનુષ્ય ભાવ મળે છે। અને બહુ આરંભ અને બહુ પરિગ્રહ ના પરિણામથી જીવ નરક ભાવમાં જાય છે। આપણે ત્રણ ઇન્ડિવિજ્યુઅલ શબ્દ જોયા હતા, તમને યાદ છે? ત્રણ શબ્દ કયા જોયા હતા? ત્રણ શબ્દ કયા જોયા હતા આપણે? હા, વેરી ગુડ। મનુષ્ય શરીર, મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિ, ત્રણ ડિફરન્ટ વસ્તુ છે। કીપ ઇન માઇન્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ। મનુષ્ય શરીર બધામાં સમજો પછી નરક, દેવ અને તિર્યંચ, પણ ત્રણ વસ્તુ સમજવાની છે, છૂટી જઈને આપણે મિક્સ કરી નાખીએ છીએ। મનુષ્ય શરીર અલગ છે, એનું રીઝન અલગ છે, એ મળવા માટેનો કર્મ અલગ છે। મનુષ્ય શરીર, મનુષ્ય આયુ અને મનુષ્ય ગતિ, બરાબર છે। આમાં ત્રણ માંથી બે વસ્તુ આપણી નથી, એટલે કે પરદ્રવ્ય છે, શરીર અને આયુ, સમજાય છે? આયુ નામનો એક કર્મ છે વિચ ઇઝ પ્લેઇંગ અ વેરી ડિફરન્ટ રોલ, અને શરીર નામનો એક પરદ્રવ્ય છે વિચ ઇઝ પ્લેઇંગ અ વેરી ડિફરન્ટ રોલ. એનું પરિણમન અલગ છે, આયુનું પરિણમન અલગ છે, બરાબર છે? હવે અહીંયા શું વાત કરી કે બે વસ્તુ પર છે, અને જે ગતિ, મનુષ્ય ગતિ કહો તો એ જીવમાં થવા વાળા જીવના પરિણામ છે, જીવમાં થવા વાળા જીવના ભાવ છે. સમજાય છે? જીવની પર્યાય છે, ખ્યાલ આવે છે? તો એ ગતિ એ જીવની અવસ્થા છે, અને આયુ કર્મ અને શરીર એ પરદ્રવ્ય છે. વોટ ઇઝ ધ રોલ ઓફ આયુ કર્મ? મનુષ્ય આયુ, દેવ આયુ, તિર્યંચ આયુ, નરક આયુ, વોટ ઇઝ ધ રોલ ઓફ આયુ કર્મ? કે જીવ ક્યાંયથી મરીને જે નવું શરીર ધારણ કરે છે, એટલે આત્મા નવા શરીરમાં આવે છે, એ શરીર અને આત્માનું એક સાથે કેટલા ટાઈમ પીરિયડ માટે રહેવું, સમજાય છે? એ ટાઈમ પીરિયડ ને નક્કી કરવા વાળો આયુ કર્મ છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ નક્કી કરવા વાળો જે આયુ કર્મ છે એ સ્વતંત્ર છે, એ ભિન્ન છે. અને અહીંયા જ્યાં રહેવું થાય છે બે દ્રવ્યનું, શરીર અને આત્માનું, એ બે અલગ છે. એટલે તમે ત્રણ વસ્તુ સમજો, આયુ કર્મ, શરીર અને આત્મા. સમજાય છે? આયુ કર્મ ડિફરન્ટ છે, શરીર ડિફરન્ટ છે, અને આયુ કર્મ દ્રવ્ય કર્મમાં જશે, શરીર ન કર્મમાં જશે, અને અંદરના આત્માના ભાવ એ ભાવ કર્મમાં જશે. આ ત્રણ વસ્તુ પેરેલલ ચાલે છે, પણ ત્રણેય એકબીજાથી ડિફરન્ટ છે. એ ત્રણેયમાં અંદર અંદર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ કરતા કર્મ સંબંધ નથી, કે આયે આનું કર્યું ને આયે આમ કર્યું એમ નથી. બધા સ્વતંત્ર પરિણમે છે. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વાત સમજાય? આટલી વાત સમજાઈ, બરાબર છે? હવે નેક્સ્ટ પોઈન્ટ, આપણે આ મનુષ્ય અને નરક ગતિની વાત કરી, હવે આપણે આજે વાત ચાલુ કરીએ દેવગતિની, બરાબર છે? દેવગતિની વાત ચાલુ કરીએ, એમાં સૌથી પહેલા તો થોડી બેસિક વાત આપણે દેવ સંબંધી જોઈએ. હવે બધું ભૂલી જજો, દેવગતિને ફોકસ રાખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ, દેવના કેટલા પ્રકાર છે? દેવગતિના જીવોના કેટલા પ્રકાર છે? કેટલા પ્રકારના દેવો છે? તો કે ચાર પ્રકારના દેવો છે, બરાબર? હવે થોડુંક આપણે એનું જ્યોગ્રાફી સમજવાનું છે. ચાર પ્રકારના દેવો છે. હમણાં આપણે રોજના લેક્ચરમાં પણ સ્વયંની ચાલે છે આ વાત, બરાબર? બધી ચાર પ્રકારના દેવો છે. ચાર પ્રકારના દેવના નામ, થોડાક નામ કદાચ નવા તમને લાગશે, પણ સાંભળજો તમને ખ્યાલ આવશે. ચાર પ્રકારના દેવના નામમાં સૌથી પહેલા આવશે વૈમાનિક દેવ, વૈમાનિક દેવ. પછી આપણે લઈએ ભવનવાસી દેવો. હવે આ દેવગતિના જીવો છે, બરાબર છે? જીવ છે પણ એ દેવગતિમાં છે, એટલે એને દેવ જેવા પરિણામ ચાલે છે. અને બારમાં એ પ્રકારની બધી વ્યવસ્થા અને સામગ્રી ને શરીર અને આયુ અને એ બધી વ્યવસ્થા એ પ્રકારની છે, બરાબર છે? હવે સૌથી પહેલા શું આપણે લીધું? વૈમાનિક દેવ. એના પછી આપણે શું વાત લીધી? ભવનવાસી દેવ. ઘણા બધા નામ પણ સાંભળ્યા હશે. પછી આપણે લઈએ જ્યોતિષ દેવ, અને પછી આપણે લઈએ વ્યંતર દેવો. ચાર કેટેગરી છે, દેવગતિના જીવો છે પણ આ ચાર પ્રકારની કેટેગરી છે, બરાબર છે? ખ્યાલ આવે છે? હવે આ ચાર પ્રકારની કેટેગરીમાં આપણે સૌથી પહેલા સમજીએ વૈમાનિક દેવ. એ વાત આપણે સમજીએ, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા શું કે છે કે જે આ ત્રણ લોક છે ને, સમજો થોડુંક, ત્રણ લોક જે છે, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક. તો મારો પ્રશ્ન તમને છે કે ત્રણ લોક જે છે, ત્રણ લોકમાં દેવો ક્યાં રહે, કયા લોકમાં રહે? ઉર્ધ્વલોકમાં. ત્રણેય લોકમાં રહે. હા, વેરી ગુડ. શું આન્સર આવશે? કે દેવગતિના જીવો, એમ પૂછવામાં આવે કે કયા લોકમાં રહે, તો દેવગતિના જીવો ત્રણેય લોકમાં રહે છે. ત્રણેય લોકમાં એનો વાસ છે, બરાબર છે? હવે નેક્સ્ટ પોઈન્ટ, જે નીચે અધોલોક છે એમાં બે ટાઈપના દેવ રહે છે. ચાર ધ્યાનમાં રાખજો, ચાર ટાઈપના દેવ નીચે અધોલોક છે. ઘણા બધાને ઘણું બધું ખબર છે, એક રિવિઝન છે, એટલે તમારું દ્રઢ થઈ જાય, ક્યારે ભૂલાય નહીં. તો નીચે જે અધોલોક છે એમાં બે પ્રકારના દેવ રહે છે, બરાબર છે? ભવનવાસી અને વ્યંતર. ક્યાં રહે છે ભવનવાસી વ્યંતર? નીચે અધોલોકમાં ક્યાં રહે છે? તો કે નીચે અધોલોકમાં સાત પૃથ્વી છે, શાંતિથી સાંભળો. ઇટ ઇઝ ઓલ ઇન્ફોર્મેટિવ. જયારે ભાવની વાત આવશે ત્યારે આપણે લેશું, પણ આ બધું ઇન્ફોર્મેટિવ છે. બરાબર છે? જે સાત પૃથ્વી છે, એ સાત નીચે સાત પૃથ્વી છે, એમાં પહેલી જે પૃથ્વી છે એ પહેલી પૃથ્વીનું નામ છે રત્નપ્રભા. બરાબર? બધી પૃથ્વીના નામ પણ આવ્યા છે, આઈ એમ નોટ ગોઈંગ ઇન દેટ ડિટેલ. પહેલી પૃથ્વીનું નામ છે રત્નપ્રભા. એના ત્રણ લેયર છે અને ત્રણ લેયરમાંથી પહેલા બે લેયરમાં ભવનવાસી અને વ્યંતર જાતિના દેવો રહે છે. ભવનવાસી દેવો ક્યાં રહેશે? તો કે ભવનવાસી દેવો રહે છે પોતાના ભવનમાં. ભવનવાસી દેવો ક્યાં રહેશે? તો કે ભવનવાસી દેવ રહે છે પોતાના ભવનમાં રહે છે. સમજાયું? તો આ વાત થઈ આપણી ભવનવાસી દેવની. બરાબર છે? હવે જે ભવનોમાં રહે છે ને ભવનવાસી દેવો, એ ભવનોમાં એક એક ભવન એટલે કે રહેવાનું જે સારી આપણે ઘરમાં રહીએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે નારકી રહે બિલ, નારકી રહે બિલમાં. અને આપણે વાત લાસ્ટ ટાઈમ એ પણ કહી હતી કે વૈમાનિક દેવ જે ઉપર છે એ બધા રહે પોતાના વિમાનમાં. મનુષ્ય આપણે રહીએ ઘરમાં, તો એ રીતના ભવનવાસી દેવોના મોટા મોટા ભવન છે. ઇટ ઇઝ અ હાઉસ, પણ એ બહુ મોટા મોટા ભવન છે. અને એ ભવનવાસી દેવોના ભવનમાં અકૃત્રિમ જિનાલયો છે અને એમાં અકૃત્રિમ જીન બિંબ એટલે કે જીન પ્રતિમાઓ છે. આટલું સમજાયું? તો એ 7 કરોડ અને 72 લાખ કેટલા જીન મંદિર છે નીચે? 7 કરોડ અને 72 લાખ જીન મંદિરો છે. અને એ જીન મંદિરમાં જીન પ્રતિમાઓ છે. અને એક એક જિનાલયમાં 108 એવી જીન પ્રતિમાઓ છે, 500 ધનુષ ઊંચી. આખી વ્યવસ્થા છે. બરાબર છે? કેટલી વાર જઈ આવ્યા આપણે ભવનવાસી દેવમાં? કેટલી વાર જઈ આવ્યા બોલો? ભવનવાસી દેવ કેટલી વાર બહેના? તો કે એક એક ભવ, સમજાય છે? એક એક પ્રકારનો દેવ, એક એક પ્રકારનો તિર્યંશનો ભવ, એક એક પ્રકારની તિર્યંશની યોની, એમાં આપણે એક એક માં એક બે વાર, હજાર લાખ કરોડ વાર નહીં, પણ આપણે અનંત વાર જન્મ અને મરણ કર્યા છે. સમજાય છે? તો નીચે કયા કેટલા દેવ કીધા નીચે? ભવનવાસી અને વ્યંતર. શેમાં રહે ભવનવાસી દેવો? ભવનમાં રહે. બરાબર? અને ત્યાં શું છે? અકૃત્રિમ જિનાલયો છે. અને એમાં શું છે? તો કે અકૃત્રિમ જીન બિંબ છે. કેટલા ભાગમાં છે? તો કે પહેલી પૃથ્વીના પહેલા બે ભાગમાં છે. પહેલી પૃથ્વીનું નામ શું છે? રત્નપ્રભા. કેટલી પૃથ્વીઓ છે? 7 પૃથ્વી છે. પહેલી પૃથ્વીના ત્રીજા ભાગથી પહેલી નરક ચાલુ થઈ જાય છે. એ નારકીના જીવ ભવનવાસી દેવોના ભવનોમાં નથી આવી શકતા. અને એ દેવો કઈ નીચે નથી જતા. બરાબર છે? કારણ કે એટલી મોટી મોટી પૃથ્વીના એ ભાગ પણ એટલા મોટા મોટા છે. આટલું સમજાયું? બરાબર છે? હવે આપણે આગળ વધીએ. એક વાત આપણે સમજીએ, જે આપણે પરિભાષાઓ કરતા હતા એ પરિભાષામાં પણ બહુ સરસ વાત આવી છે દેવગતિ સંબંધી. આપણે પ્રકાર જોયા, પ્રકારમાં આપણે જઈએ, પણ આપણે એક પોઈન્ટ મિસ કર્યો, પરિભાષા. દેવગતિની પરિભાષા શું લેશું બોલો? જે રીતના આપણે મનુષ્ય ગતિની પરિભાષા કરી, નરક ગતિની પરિભાષા કરી, એવી રીતના દેવગતિની પરિભાષામાં શું બોલશું? કહો. આપણે પહેલા શું બોલતા હતા બે પરિભાષામાં? દેવગતિની પરિભાષામાં આપણે બોલશું કે જ્યારે કોઈ દેવગતિમાં જીવ ક્યાંથી આવી શકે? વેરી ગુડ, એક્સિલન્ટ. મનુષ્ય અને તિર્યંશ ગતિમાં સ્થિત કોઈ જીવ, મને નથી ફાવતું, બહુ દૂર પડે છે, સ્ટેન્ડ લઈ લો તમે. મનુષ્ય અને તિર્યંશ, સમજો, દેવગતિમાં ક્યાંથી જીવ આવશે મરીને? કયો ગતિનો જીવ દેવગતિમાં આવી શકશે? આવશે તો કે મનુષ્ય અને તિર્યંશનો જીવ. દેવ મરીને દેવ નહીં થાય, રૂલ્સ છે બધા. રિયા સમજાય છે ને? દેવ મરીને કોઈ પણ દેવ નહીં થાય, રૂલ્સ છે બધા. છેલ્લે પૂછીશું તમને, ચેપ્ટર પૂરું થશે. બહુ બધા રૂલ્સ પહેલા પણ કહી દીધા છે બે લેક્ચરમાં. દેવ મરીને દેવ નહીં થાય, સમજાય છે? નારકી મરીને દેવ નહીં થાય, આ રૂલ છે. દેવ મરીને દેવ નહીં થાય, નારકી મરીને દેવ નહીં થાય, તો દેવગતિમાં કયો જીવ આવશે? કઈ ગતિમાંથી આવશે? તો કે મનુષ્યમાંથી દેવ, અને તિર્યંશ ગતિનો જીવ પણ દેવમાં જઈ શકે. સમજાય છે? જેવી રીતે મહાવીર ભગવાનના જીવે સિંહની પર્યાયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું કે નહીં? બરાબર છે? તો સિંહની પર્યાયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, તો પછી સિંહ મરીને ક્યાં ગયો? એ મહાવીરનો જીવ ક્યાં ગયો? તો દેવગતિમાં ગયો. હાથીની પર્યાયમાં પાર્શ્વનાથ ભગવાનના જીવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. તો એ હાથીનો જયારે આયુ પૂરું થયું, એ હાથીના શરીરમાંથી આત્મા નીકળ્યો, તો એ ક્યાં ગયો? તો કે દેવગતિમાં ગયો. પાણી સમજાય છે? તો એક નિયમ થઈ ગયો કે જે સમ્યક દ્રષ્ટિ તિર્યંચો છે, જે સમ્યક દર્શન લઈને ઉભા થાય છે, એ તો નિયમથી તિર્યંશ, એ બધા તિર્યંશ ક્યાં જશે? તો કે બધા દેવગતિમાં જશે. કારણ કે તિર્યંશ ગતિમાંથી મોક્ષ નથી ને, તો દેવગતિમાં જશે, ત્યાંથી પછી મનુષ્ય એમાં આવીને મોક્ષે જઈ શકે. આટલું સમજાયું? તો પરિભાષા, દેવગતિની પરિભાષામાં શું આવશે? શું આવશે કે કોઈ જીવ કહેશું આવ્યું મનુષ્યને તિર્યંશ ગતિમાંથી મરીને દેવાયુ, દેવગતિ આદિ કર્મના ઉદયમાં દેવગતિમાં જન્મ લે છે, દેવ શરીર ધારણ કરે છે, એવા જીવને શું કહેવાય છે? દેવગતિનો જીવ કહેવાય છે. બરાબર? આટલી વાત સમજાય? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, હું તમને પ્રશ્ન પૂછું છું, તમે આન્સર આપજો. આપણે કેટલા પ્રકારના શરીરની વાત કરી હતી લાસ્ટ ટાઈમ? આપણે બહુ બધી ચર્ચા કરી હતી. કેટલા પ્રકારના શરીરની વાત કરી હતી? 5 પ્રકારના શરીરની વાત કરી હતી. એમાંથી આપણે જોયું હતું કે દેવ અને નારકીને કયું શરીર હોય છે? અવિશા, દેવના જીવોને અને નારકી, ઓલ ટાઈપ ઓફ દેવ, ચારે દેવના અને નારકીના જીવોને 5 શરીરમાંથી કયું શરીર? વૈકરિક. વેરી ગુડ. વૈકરિક શરીર હોય છે. નારકીના જીવને અશુભ વૈકરિક શરીર હોય છે, અને દેવગતિના જીવને શુભ વૈકરિક શરીર હોય છે. પણ શરીર કેવું છે? વૈકરિક શરીર, જે સપ્ત ધાતુથી રહિત છે. 7 પ્રકારના જે ઔદારિક શરીરમાં જે 7 ધાતુ છે ને, મલ મૂત્ર, પછી લોહી, પરુ, માંસ, રુધિર, એ જે બધું છે, એ બધું કોઈ પણ પ્રકારનું ધાતુ વૈકરિક શરીરમાં ન હોય. આટલું સમજાયું? બરાબર. હવે આપણે આની પરિભાષા કરી. આપણે 4 પ્રકારના દેવ જોયા. બરાબર. વૈમાનિક, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. આપણે શું વાત કરી કે ચારે પ્રકારના દેવ ક્યાં રહે? તો કે ત્રણે લોકમાં રહે છે. ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. આપણે પેલા અધોલોકની વાત કરી, પૂરી થઈ ગઈ વાત. અધોલોકની વાત સમજાઈ બધાને? સમજાય છે? નીચે 2 પ્રકારના દેવો રહે છે, આદિ આપણે વાત કરી. હવે આપણે મધ્યલોકમાં આવીએ, પછી આપણે ઉર્ધ્વલોકમાં જઈએ. મધ્યલોકમાં કેટલા પ્રકારના દેવ છે? મધ્યલોક જે છે ને, મધ્યલોક, અસંખ્ય દ્વીપ અને સમુદ્ર, એ મધ્યલોકમાં કેટલા પ્રકારના દેવ છે? 4માંથી. વેરી ગુડ. કયા કયા? વ્યંતર અને જ્યોતિષ દેવ છે. જ્યોતિષ દેવ એટલે કોણ? તો કે આ સૂર્ય, તારા, નક્ષત્ર, પણ સમજાય છે જે બધા છે ને, તો એ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, એ બધા જ્યોતિષ દેવોના વિમાન છે. અને એમાં જ્યોતિષ દેવ, જ્યોતિષ ટાઈપના દેવો રહે છે. પણ સમજાય છે? આ એક એક તારો એક વિમાન છે, અને એમાં દેવ રહે છે. અને એમાં દેવ તો રહે છે, દેવગતિનો જીવ તો રહે છે, પણ એની સાથે એમાં પણ એ એક 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 વિમાનમાં અકૃત્રિમ જીનાલય છે. પણ સમજાય છે? જે તારા દેખાય છે એટલા બધા, અને તો એક એક તારામાં, એ વિમાનમાં અકૃત્રિમ જીનાલયો છે, અકૃત્રિમ જીનબિંબો છે. પણ સમજાય છે? જે ચક્રવર્તી આદિ ની આંખની જે તેજ, જે રોશની છે, એટલી બધી સ્ટ્રોંગ છે કે એ મધ્યલોકમાંથી, સમજાય છે, એ જે વિમાનમાં જે અકૃત્રિમ જે જીનાલય ને જીનબિંબ છે, એના દર્શન કરી લે છે. ઓનમ, સમજાય છે? શું બોલું છું? ખ્યાલ આવે છે ને? તો એ પ્રકારે, અને એટલે માટે દુનિયામાં એ સૂર્ય નમસ્કાર એટલે એ જે સૂરજ દેવતા, ને સૂરજને દેવતા માને છે ને, એના નમસ્કાર કરે છે. એ સૂરજ દેવતા નથી, એ સૂરજમાં રહેલો જે જીનાલય છે, એ જીનાલયના ભગવાન, એ ભગવાન પૂજનીય છે. આટલું સમજાયું? બરાબર. તો મધ્યલોકમાં કેટલા દેવ? 2. કયા કયા? વ્યંતર અને વ્યંતર. વ્યંતર દેવથી કોને ડર લાગે છે? વ્યંતર એટલે ભૂત, પ્રેત. આમાં પણ બધા અંદર બધાની કેટેગરી છે. વ્યંતર પણ 10 પ્રકારના વ્યંતર છે. સમજાય છે? હવે એમાં ઘણું બધું છે. તમે તત્વા સૂત્ર આદિ ગ્રંથો વાંચો તો તમને એમાં બધું ડિટેલ મળશે. પણ એ જે ભૂત, પ્રેત આદિની વાતો આવે છે, એ વ્યંતર જાતિના દેવો છે. પણ સમજાય છે? જે ફરતા હોય છે, અને જે કૌતૂહલી હોય છે, અને જે કોઈનું નુકસાન કરે અને કોઈને લાભ કરે, અને ખ્યાલ આવે છે, એ બધા એ વ્યંતર જાતિના દેવો છે. એક વસ્તુ સમજો, ગુરુદેશી આપણને એક વસ્તુ સમજાવી છે, અને એ વસ્તુ એટલી આપણા અંદરમાં, આપણા વિશ્વાસમાં, આપણા બિલીફમાં સ્ટ્રોંગ હોવી જોઈએ કે તારો પાપનો ઉદય હોય તો કોઈ વ્યંતરનો દેવ આવીને તને હેરાન કરે, અને તારો પુણ્યનો ઉદય હશે તો કોઈ વ્યંતરનો દેવ આવીને તને 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 મદદ કરશે. જેવી રીતના સીતાજીનો જીવ અગ્નિ પરીક્ષામાં અગ્નિમાં કૂદવા ગયા, પોઈન્ટ સમજાય, દેવો આવી કે ને દેવો આવીને એની રક્ષા કરી, એ અગ્નિ કુંડને પાણીનું કુંડ બનાવી દીધું, પોઈન્ટ સમજાય છે. તો એ સીતાજીનો પુણ્યનો ઉદય હતો એ સમયે, કે અગ્નિમાં જઈને બળવાના નહોતા, અરે જીન શાસનની પ્રભાવના નહોતી થવાની, પોઈન્ટ સમજાય છે, જીન શાસનની પ્રભાવના થવાની હતી, તો દેવોને પણ એ વિકલ્પ આવશે કે જઈને રક્ષા કરીએ. આટલું સમજાય છે. તો એ પ્રકારે એક બહુ મહાન સિદ્ધાંત આપણને સમજમાં આવે છે કે પુણ્ય પાપના ઉદય જે આપણે કર્મો બાંધીને આવ્યા છે, પૂર્વ ભવમાં જે આપણે કર્મ લઈને આવ્યા છે એ પ્રમાણે જ બહારની વ્યવસ્થાઓ બને છે. આપણા વિચાર અને વિકલ્પ પ્રમાણે કોઈ વ્યવસ્થા બનતી નથી. આપણે કોઈને લાવી નથી શકતા, આપણે કોઈને રાખી નથી શકતા, આપણે કોઈને હટાવી નથી શકતા. આપણને એમ લાગે અમે પૈસા કમાવીએ છીએ, અમે ડિગ્રી હાસિલ કરી, અમે આખું એમ્પાયર ઉભું કર્યું, અમે આ ચલાવીએ છીએ, અમે વ્યાપાર કરીએ છીએ, અમે ધંધો કરીએ છીએ, એટલે ચાલે છે, એટલે પૈસા આવે છે. તારા વર્તમાન વિકલ્પથી આવતા તારા સાથે બાંધેલા કર્મ એ કર્મ પ્રમાણે બહારની વ્યવસ્થા બને છે. તું વ્યર્થનો અભિમાન કરે છે કે મેં કર્યું, એ તારો મિથ્યાત્વનો ભાવ અને અજ્ઞાનનો ભાવ છે. સમજાયું? ખ્યાલ આવે છે? તો આપણે વાત કરી મધ્યલોકના દેવોની. હવે આપણે ઉપર જઈએ. ઉપર ક્યાં જશું? આપણે ઉર્ધ્વલોક જે છે, હવે એ તો આખું દેવલોક જ છે, એ તો પૂરું દેવલોક જ છે. જે રીતના હું તમને એમ પૂછું કે મધ્યલોકમાં કેટલી ગતિના જીવો રહે, અગર એમ પૂછું તો શું આન્સર આપશો? વેરી ગુડ. મધ્યલોકમાં કેટલી ગતિના જીવો રહે, થોડા ટ્વિસ્ટિંગ આન્સર, પણ ટ્વિસ્ટિંગ તો નથી, આ બહુ ઇઝી છે. મધ્યલોકમાં કેટલી ગતિના જીવો રહે? તો દેવગતિ, તિર્યંશ તો દેખાય છે, મનુષ્ય ત્રણ. હવે ઉર્ધ્વલોકમાં ઉપર 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 થોડું વિચારીને બોલજો. દેવ, અરે સોરી, હા, ઉર્ધ્વલોકમાં કેટલી ગતિના, ઉર્ધ્વલોકમાં કેટલી ગતિના જીવો રહે? બે. કઈ બે? એક જ ને, દેવ દેવગતિ ને. ઉર્ધ્વલોકમાં ઉપર દેવગતિના જીવો રહે ને, એક જ રહે ને. સમજાય છે બધાને? શું બોલું છું, શું પૂછું છું? ઉર્ધ્વલોકમાં કેટલી ગતિના જીવો રહે? બે. કઈ બે? વેરી ગુડ, બહુ સરસ. દેવગતિના જીવો તો રહે, તિર્યંશ ગતિના જીવો પણ રહે. કારણ કે જે નિગોદિયા જીવો છે, આપણે તિર્યંશ લેશું હવે, આજે ટાઈમ મળશે તો લેશું, નહીં તો નેક્સ્ટ ટાઈમ. તિર્યંશના જે જીવો છે એ તો ત્રણે લોકમાં ફેલાયેલા છે, નિગોદના જીવ સ્પેશિયલી. સમજાય છે? હવે સિદ્ધાલય જે છે ને, સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં એ તિર્યંશના જીવો છે. સિદ્ધાલય જે છે ત્યાં એ, સિદ્ધાલય ઇઝ નોટ ઇન ઉર્ધ્વલોક, ઉર્ધ્વલોકની ઘણી ઉપર સિદ્ધશિલા છે. સમજાય છે? ઇન્ડિવિજ્યુઅલ છે આખું, ઇટ ઇઝ નો કનેક્શન વિથ ધ ઉર્ધ્વલોક. ઉર્ધ્વલોકમાં ખાલી દેવગતિના જીવો મુખ્યતાથી રહે છે અને તિર્યંશના રહે છે. ચલો હવે આપણે ઉપર જઈએ. ઉપર કેવી રીતના બંધારણ છે? થોડાક નવા નામ આવશે, સાંભળજો, જેટલું યાદ રહે એટલું યાદ રાખજો. ઉપર ઉર્ધ્વલોક છે અને દેવલોક જે કહીએ આપણે, એ દેવલોકમાં પહેલા તો છે 16 સ્વર્ગ. એકદમ બેસિક વાત કરું છું, ને ઘણી બધી વાર અમારા રેગ્યુલર સ્વાધ્યાયમાં આ વાતો ચાલતી હોય છે. ઉપર છે 16 સ્વર્ગ. હવે ધ્યાન રાખજો આખું એનું સ્ટ્રક્ચર કેવી રીતના છે. ઉપર છે 16 સ્વર્ગ. 16 સ્વર્ગ આવી રીતના છે, 1, 2, 3, 4 એમ જોડકામાં છે સ્વર્ગની રચના. બરાબર છે? 16 સ્વર્ગ છે, એની ઉપર છે 9 ગ્રેવિક. આ બધા વિમાન એટલે વૈમાનિક દેવ જ છે બધા. એની ઉપર છે 9 ગ્રેવિક. બરાબર છે? 9 ગ્રેવિક ની ઉપર શું છે? હા, 9 ગ્રેવિક ની ઉપર શું છે? વેરી ગુડ, 9 અનુદિશ ના વિમાનો. નામ છે આ બધા, નામ. 16 સ્વર્ગ, 9 ગ્રેવિક, પછી 9 અનુદિશ. થોડા નામ યાદ રાખશો તો તમને પછી આગળ વાતો સમજવાની મજા આવશે. 16 સ્વર્ગ, 9 ગ્રેવિક, પછી 9 અનુદિશ અને 5 અનુત્તર. અનુદિશ અને અનુત્તર, આટલું સમજાયું? અનુત્તર. બરાબર છે? તો 16, 9, 9 અને 5 યાદ રહ્યું? 16, 9, 9 and 5. ઉપર ઉપર ઉપર, એકની ઉપર એકની ઉપર એકની ઉપર એકની ઉપર એકની ઉપર એકની ઉપર છે. આટલું સમજાયું? બરાબર. હવે સમજો, જે 16 સ્વર્ગ છે અને જે અને હા હજી એક વસ્તુ, આ બધા જે વૈમાનિક દેવ છે એટલે વૈમાનિક દેવો છે અને એના જે વિમાનો છે એ બધા વિમાનોમાં પણ અકૃત્રિમ જીનબેમ અને અકૃત્રિમ જિનાલયો છે. આટલું સમજાયું? હવે આગળ જુઓ, જયારે કોઈ દેવનો જન્મ થાય, આપણે જન્મના પ્રકાર લીધા હતા લાસ્ટ ટાઈમ, શરીરના પ્રકાર લીધા હતા પાંચ, એવી રીતના આપણે જન્મના પણ પ્રકાર લીધા હતા. જન્મના કેટલા પ્રકાર છે? વેરી ગુડ, વેરી ગુડ. કયા ત્રણ પ્રકાર કીધા હતા? ઉપપાદ, ઉત્પાદ નહીં, ઉપપાદ જન્મ, ગર્ભજ અને સમૂર્છન. આપણે આ બધી વાતો લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, બરાબર ને? તો દેવગતિના જીવોનો જન્મ કેવો છે? ઉપપાદ જન્મ છે. દેવગતિના જીવો ને બાલ્ય અવસ્થા ન હોય, બાળક અવસ્થા ન હોય, યુવાન જન્મ થાય, યુવાન તરીકે જન્મ થાય. આ બધી ઇન્ફોર્મેશન છે. યુવાન તરીકે જન્મ થાય, એ પોતાનું જે વિમાન હોય, જે વિમાનમાં એ જન્મ લેવાનો હોય, દેવનો જીવ મનુષ્યને તિર્યંશમાંથી આવીને મનુષ્યને તિર્યંશનું શરીર છોડ્યું, સમજાય છે? અને જે ટ્રાવેલિંગ ટાઈમ છે એને શું કહેવાય? વેરી ગુડ. ટ્રાવેલિંગ ટાઈમને શું કહેવાય? વિગ્રહ ગતિ. એ વિગ્રહ ગતિનો સમય પૂરો થયો. કેટલો છે મેક્સિમમ સમય વિગ્રહ ગતિનો? ચાર સમય છે. તે ચાર સમય મેક્સિમમ, ચોથા સમયે તો એ દેવ શરીરમાં એ આત્મા આવી જશે. ચોથા સમયે એ દેવ શરીરમાં એ આત્મા આવી જશે. મારો પ્રશ્ન એ છે કે મનુષ્યનું ઔદારિક શરીર છોડ્યું, હવે તમે આન્સર આપજો વિચારીને, અહીંયા મનુષ્યનું ઔદારિક શરીર છોડ્યું, દેવનું વૈકરિક શરીર હજી ધારણ નથી કર્યું, ટ્રાવેલિંગ ટાઈમમાં છે, ટ્રાવેલિંગ પીરિયડમાં છે, તો આ એક શરીર છૂટી ગયું, બીજું શરીર ધારણ નથી કર્યું, તો એ વિગ્રહ ગતિમાં જે આત્મા છે એ આત્મા સાથે કેટલા શરીર છે? તો પાંચમાંથી. પ્રશ્ન સમજાયો? મારો પ્રશ્ન સમજાયો? શું કીધું? આ ઔદારિક શરીર છોડી દીધું, આપણે જ સમજીએ અહીંયાથી દેવમાં જવાના છે, તો આ ઔદારિક શરીર છોડી દીધું, બરાબર છે? છૂટવાનું છે. આ એટલો વિશ્વાસ છે કે હજી એમાં પણ એમ થાય છે કે છૂટવાનું તો છે પણ હમણાં તો છે ને, હમણાં તો મારું છે ને, હમણાં તો સાચવવાનું છે ને, હમણાં તો રાખવાનું છે ને, હમણાં તો મેન્ટેન કરવાનું છે ને, બોલો, હમણાં તો એના આધારે જીવીએ છે ને, છૂટશે ત્યારે છૂટશે, બીજું મળશે, બોલો જલ્દી. તો કે આ છૂટવાનું છે તો પેલા વિશ્વાસ લાવો કે આ નિયમથી છૂટવાનું છે, બરાબર છે? હવે આ છૂટી ગયું અને નવું શરીર ધારણ નથી કર્યું, વિગ્રહ ગતિમાં છે, તો મારો ક્વેશ્ચન એ છે કે વિગ્રહ ગતિમાં પાંચ શરીરમાંથી એની સાથે કેટલા શરીર છે? છે કે પછી શરીર છે જ નહીં? કે બે શરીર છે. કયા બે શરીર છે? વેરી ગુડ, એક્સેલન્ટ. કારમાન શરીર છે. પ્રશ્ન સમજાયો? અગર તમને એમ પૂછું કે વિગ્રહ ગતિમાં જીવ સાથે કેટલા શરીર હોય છે પાંચમાંથી, તો કયા આવશે? તો કે કારમાન શરીર છે. કારમાન શરીર સમજાયું હતું ને લાસ્ટ ટાઈમ, આઠ કર્મથી બનેલું શરીર, તો કારમાન શરીર છે અને તેજસ શરીર છે. કારણ કે એ નીકળી જાય છે અહીંયાથી, ઔદારિક શરીર છૂટી જાય છે, અને આહારક શરીર તો મુનિરાજને હોય છે, એટલે એ તો ચેપ્ટર રાખવું અલગ છે. આહારક શરીર મુનિરાજને, બરાબર છે? વૈકરિક શરીર દેવ અને નારકીને, એમ યાદ રાખો ને, એટલે ભૂલાય નહીં. પાંચ શરીરનું થોડું સ્વરૂપ ખ્યાલ આવી જશે. આહારક શરીર કોને હોય? મુનિરાજને. તો એ તો ચેપ્ટર અલગ છે. વૈકરિક શરીર કોને હોય? દેવ અને નારકીને, બરાબર. અને ઔદારિક શરીર મનુષ્ય અને, બરાબર. અને તેજસ શરીર જે કાંતિ ઉત્પન્ન કરે છે એ તેજસ શરીર છે. તો આન્સર શું આવ્યો? કે અહીંયા ઔદારિક શરીર છોડ્યું, નવું વૈકરિક શરીર ધારણ નથી કર્યું, તો વિગ્રહ ગતિમાં બે શરીર છે. કારમાન શરીર જે આ ભવમાં અને પૂર્વ ભવના કર્મોનો હજી જે ઉદય નથી આવ્યો, પૂર્વ ભવના કર્મનો ઉદય નથી આવ્યો, અને આ પ્રેઝન્ટ મનુષ્ય ભાવમાં જે કર્મો બાંધ્યા છે ભાવ કરીને, એ કર્મનો પણ જેનો ઉદય નથી આવ્યો, જે ઉદય આવી ગયો એ પતી ગયા, પણ હજી જે ફળ નથી આપ્યા જે કર્મો, એ કર્મ અને પૂર્વ ભવોના જે કર્મ ઉદયમાં નથી આવ્યા, એ કર્મો જીવ સાથે લઈને જાય છે. એટલે જીવ અહીંયાથી કાય તો લઈને જાય છે. હા, સારું થયું, અમને લાગ્યું કે બધું છૂટી જશે, સમજાય છે? શું લઈને જાય છે? તો કે કારમાન શરીર અને તેજસ શરીર લઈને જાય છે, અને એ પ્રમાણે પછી આગળ કર્મનો ઉદય આવે છે, બરાબર. આટલું સમજાયું? તો એની શૈયા હોય છે, એટલે એ જે વિમાન છે એ વિમાનમાં એ દેવ, સમજાય છે? વિગ્રહ ગતિનો ટાઈમ પૂરો થતા એ વિમાનમાં જઈને એનો ઉપપાદ જન્મ થાય છે. એ શૈયામાં આળસ મળતા એ ઉત્પન્ન થાય છે, અને જયારે ઉત્પન્ન થાય છે ને, જયારે એનો જન્મ થયો ને ત્યારે જે આજુબાજુના જે બધા દેવો છે ને પહેલા દેવલોકમાં ગયો કેમ સમજો બીજા દેવલોકમાં ગયો જે પણ દેવલોકમાં ગયો ત્યાં ઓલરેડી એક્ઝિસ્ટન્ટ દેવો તો હોય ને બરાબર છે એ બધા જલ્દી જલ્દી આવી જાય છે અને એ જે દેવ જે યુવાન જન્મ લે છે એને તાલી પાડીને એનું સ્વાગત કરે છે પણ એને વેલકમ કરે છે એનું તાલી પાડીને એને સ્વાગત કરે છે સાંભળો એના પછી શું કરે છે તો કે એ જે બીજા દેવો છે એ દેવો એ જે જન્મ લીધેલો દેવ છે જસ્ટ બોર્ન દેવ છે એને એના વિમાનમાં કારણ કે વિમાનો બહુ મોટા મોટા હોય છે સમજાય છે એના વિમાનમાં રહેલા અકૃત્રિમ જિનાલયના દર્શન કરવા લઈ જાય છે કે જો આ તારા વિમાનનું આ જિનાલય છે અને આ જિનાલયમાં આ પ્રતિમા છે તમે વિશ્વાસ નહીં કરો કરવો જ પડશે કારણ કે આ વ્યવસ્થા જ આવી છે કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં જણાય છે કે એ અકૃત્રિમ જિનાલયમાં એ વીતરાગી અકૃત્રિમ જિનબિંબો બિરાજમાન છે અને દેવ જઈને ત્યાં એના ફર્સ્ટ થિંગ વિચ ધ દેવ ડઝ ઇઝ એના અકૃત્રિમ જિનાલયમાં જે જીન બિંબ છે એના એ દર્શન કરવા જાય છે એના પછી એ જાય કે એ ન જાય એ કોઈ ગેરંટી નથી પોઈન્ટ સમજાય છે એવું પણ બની જાય કે એ દેવનો ત્યાં જન્મ થયો એ અકૃત્રિમ જિનાલયના જીનબિંબના દર્શન કર્યા અને પછી ભોગ વિલાસમાં સમજાય છે એવો મસ્ત થઈ ગયો એવો એમાં લીન થઈ ગયો દેવીઓ સાથે વિમાનોમાં ફરવાનું આ તે અહીંયા આવે નંદનવનમાં ફરે સમજાય સમોષણમાં જાય તો પતી ગયું પછી એના વિમાનમાં પાછા અકૃત્રિમ જિનાલયના દર્શન કરવા ન પણ જાય પણ પહેલી વાર તો બધા દેવો એને જઈને લઈ જશે અને આપણા જેવા સંસ્કારી જીવો ત્યાં જશે તત્વજ્ઞાનથી જે આપણું જીવન અહીંયા છે એ સંસ્કાર લઈને જશું તો આપણને ત્યાં જતા એક હજી નવો પોઈન્ટ બધાને ખબર જ છે કે દેવના બધા જ દેવો બોર્ન જીવતા નરકમાં આ સિસ્ટમ છે એ દેવમાં પણ આ સિસ્ટમ છે કે દેવ પણ દેવગતિના જીવો પણ બોર્ન વિથ 3 જ્ઞાન કયા 3 જ્ઞાન કયા 3 જ્ઞાન તો કે મતિ શ્રુત એન્ડ અવધિ જ્ઞાન તો અવધિ જ્ઞાનથી તરત મૂકશે અવધિ જ્ઞાન તરત લગાડશે કે હું ક્યાંથી આવ્યો સમજાય છે અવધિ જ્ઞાનથી તરત જાણશે કે હું ક્યાંથી આવ્યો અને એને ખબર પડશે કે અરે હું તો મનુષ્ય લોકમાંથી આવ્યો છું અરે હું તો સોનગઢથી આવ્યો અરે તો પારલાથી આવ્યો પણ સમજાય છે તો એને બધું યાદ આવશે અને એ તત્વજ્ઞાનના સંસ્કાર લઈને ગયો હશે તો એને ફર્સ્ટ થોટ આવશે બીજા દેવોને પણ કહેશે પોતાની દેવીને પણ અચ્છા મિનિમમ દેવી કેટલી હોય એક દેવને મિનિમમ બાય ડિફોલ્ટ અહીંયા તો એકને સંભાળવું ભારે પડે છે નહીં ત્યાં મિનિમમ દેવી કેટલી હોય બોલો એક દેવને ત્યાં જતાવે મિનિમમ કેટલી દેવીઓનો સહયોગ થાય 32 દેવીઓ મિનિમમ બાય ડિફોલ્ટ હોય વધારે હોય પણ 32 તો બાય ડિફોલ્ટ હોય તો એ દેવીઓ પણ એ દેવીઓને પણ શું કહેશે દેવ એ દેવીઓનો પણ ત્યાં જન્મ થઈ ગયો દેવનો પણ ત્યાં જન્મ થઈ ગયો એનો સહયોગ થઈ ગયો પોઈન્ટ સમજાય છે તો એ રીતે એ 32 દેવીઓને પણ પ્રોત્સાહન કરશે ચલો 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 જલ્દી ક્યાં જઈએ આપણે ક્યાં જઈએ અવિશા ક્યાં જઈએ ચલો જલ્દી વિમાન કાઢો સમજાય છે મધ્યલોકમાં જઈએ સમોશરણ લાગેલું છે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન બિરાજમાન છે 20 વિયરમાન ભગવાન છે બધાના સમોશરણ અને બધું અવધિ જ્ઞાનથી જાણી લે બોલો કે સારી ને દેવગતિ ઇઝ વેરી ગુડ ને શું વાત કરે આટલું અવધિ જ્ઞાન અહીંયા તો જાણવું હોય તો અલા ગુગલનું માથું ખાવું પડે ને ઓલું ફરતું રે ને ઓલું ઇન્ટરનેટ નથી મળતું ને સિગ્નલ નથી મળતા ને બોલો જલ્દી તો અવધિ જ્ઞાનથી બધું જાણી લે એ સમોસરણ દેખાઈ જાય ખ્યાલ આવે તમને ખબર નથી 12 સભામાંથી મેક્સિમમ સભા તો દેવગતિના જીવો કવર કરી લે છે જે ચોથા ગુણસ્થાનથી આગળ તો જઈ નથી શકતા પણ મેક્સિમમ સભા કારણ કે એટલો પુણ્યનો ઉદય છે દેવોનો કે 12 સભામાંથી 8 સભા તો કોની છે તો કે દેવોની છે 4 પ્રકારના દેવો બેસે છે અલગ અને 4 પ્રકારની દેવીઓ બેસે છે અલગ એવી 8 સભા એ દેવોની દેવીઓની સમોશરણમાં છે તે 32 દેવાંગના બાય ડિફોલ્ટ એને મળી જાય છે બરાબર એનાથી વધારે પણ સચિન્દ્રાણીને કેટલી ઇન્દ્રાણી છે હવે તમે 40 નીલ સચિન ઇન્દ્રાણીને અરે સોરી સૌધર્મ ઇન્દ્રને એના જીવનકાળમાં 40 નીલ ઇન્દ્રાણીનો સમાગમ થાય નીલ અરબ ખરબ આગળ વધો તો એ તમે કર્ણાનયોગમાં જોયો તમને આ તમારા કેલ્ક્યુલેટરમાં નહીં મળે તમારા ગૂગલમાં નહીં મળે પણ જીનાગમમાં મળશે તમને કેલ્ક્યુલેશન. 40 મીલ સચ્ચી ઇન્દ્રાણીઓનો એ સ્વધર્મ ઇન્દ્રને એક ભવમાં સમાગમ થાય છે, બોલો, સંયોગ થાય છે. અને એની સામે બધી ઇન્દ્રાણીનું મરણ થઈ જાય, બધી ઇન્દ્રાણીનો વિયોગ એની સામે થઈ જાય છે. બોલો, ખ્યાલ આવે છે? બધી ઇન્દ્રાણીનો વિયોગ થઈ જાય છે. અને એમાં સચ્ચી ઇન્દ્રાણી છે તો અહીંયા મનુષ્ય ભવમાં આવીને એ તો એ ભવમાં મોક્ષે પણ ચાલી જાય છે. સ્વાધ્યાય પછી પહોંચશે મોક્ષ, એ પણ એક ભવ તારીશ. ચલો, સમજાયું? બહુ બધી વાતો આવે છે, ખ્યાલ આવે છે ને? હવે મને યાદ નથી કેટલી વાતો આવી. ખ્યાલ આવી? આપણે વૈમાનિક દેવની વાત કરી રહ્યા છે. 16 સ્વર્ગ, એની ઉપર 9. 16 સ્વર્ગ એટલે પહેલા સ્વર્ગથી 9 ગ્રેવિક સુધી. સમજો હવે, આ પહેલા સ્વર્ગથી, વૈમાનિકમાં પહેલા સ્વર્ગથી 9 ગ્રેવિક સુધી મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ દેવો છે. દેવ પ્રકારના દેવો છે. સમજાયું? શું કીધું? પહેલા સ્વર્ગથી લઈને 9 ગ્રેવિક સુધી મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ દેવો, દેવ પ્રકારના દેવો ત્યાં છે. બીજો પોઈન્ટ, કોઈ જીવ એવા છે દેવગતિના કે ત્યાં જઈને સમ્યક દર્શન લે છે, બરાબર છે? હવે એના પરનું કારણ કહું છું તમને કે ત્યાં સમ્યક દર્શનમાં કયા કયા કારણ બને છે, બરાબર છે? હવે ત્યાં જઈને ઘણા બધા દેવો સમ્યક દર્શન લે છે. ઘણા બધા દેવો અહીંયાથી સમ્યક દર્શન લઈને જાય છે. ઘણા બધા જીવો અહીંયાથી સમ્યક દર્શન લઈને, આ બધા કોમ્બિનેશન કહું છું, સમજાય છે કે શું શું પોસિબિલિટી છે બધી. અહીંયાથી દેવો સમ્યક દર્શન, જીવો સમ્યક દર્શન લઈને જાય, ઘણા ત્યાં જઈને સમ્યક દર્શન લે, ઘણા ત્યાં સમ્યક દર્શન લે અને પાછું ત્યાં છૂટી જાય અને આવે, અને ઘણા ત્યાં લે અને ત્યાંથી પાછા લઈને પણ આવે. આ બધા કોમ્બિનેશન પોસિબલ છે. કેટલા કોમ્બિનેશન થયા? 4. કયા કયા થયા? જલ્દી બોલો, પછી આગળ વધીએ. અહીંયાથી ત્યાં લઈને જાય, બરાબર છે? જેવી રીતના મહાવીર ભગવાનનો જીવ તિર્યંશમાંથી લઈને ગયો સમ્યક દર્શન, હાથીનો જીવ લઈને ગયો સમ્યક દર્શન, બરાબર છે? શૈનિક રાજા લઈને ગયા નીચે સમ્યક દર્શન નરકમાં, તો એવી રીતના દેવમાં પણ લઈને જાય. સેકન્ડ ઓપ્શન, સ્વેની ત્યાં જઈને સમ્યક દર્શન લે. થર્ડ ઓપ્શન, સ્તુતિ. થર્ડ ઓપ્શન, ત્યાં જઈને લે અને ત્યાં લઈને પાછું છૂટી પણ જાય, બરાબર છે? અને મિથ્યા દ્રષ્ટિ પાછા આવે, બરાબર છે? અને ફોર્થ ઓપ્શન, કે ત્યાં જઈને લે અને પછી લઈને અહીંયા પાછા આવે. આટલા ઓપ્શન છે. આટલું સમજાયું? તો આપણે શું વાત કરી કે ફર્સ્ટ દેવથી લઈને 9 ગ્રેવિક સુધી સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ દેવ પ્રકારના દેવો હોય છે. પછી ઉપર, ઉપર શું છે? ઉપર 9 ગ્રેવિકની ઉપર 9 અનુદિશ અને 5 અનુત્તરમાં નિયમથી 9 અનુદિશ, સાંભળજો ધ્યાનથી, 9 અનુદિશ અને 5 અનુત્તરમાં નિયમથી બધા સમ્યક દ્રષ્ટિ છે. 9 અનુદિશ અને 5 અનુત્તરમાં નિયમથી બધા સમ્યક દ્રષ્ટિ. આટલું સમજાયું? હવે આગળ ઘણી બધી વાતો છે, જે યાદ આવે છે કેતી જાઉં છું. જે 5 અનુત્તર છે ને, 9 અનુદિશ અને 5 અનુત્તર, 5 અનુત્તરનું સિચ્યુએશન આવી રીતના છે. વચ્ચે છે સર્વાર્થ સિદ્ધિ નો વિમાન, 5 અનુત્તર એકદમ લાસ્ટ, તો વચ્ચે સર્વાર્થ સિદ્ધિ અને આજુબાજુમાં 4 વિમાન છે, એવી રીતના છે. તો જે સર્વાર્થ સિદ્ધિના જે દેવો છે એ બધા એક ભવતારી છે. સર્વાર્થ સિદ્ધિમાં બધા સમ્યક દ્રષ્ટિ છે. ત્યાંથી આવીને અહીંયા મનુષ્ય ભાવમાં સંયમ ધારણ કરીને, મુનિ અવસ્થા ધારણ કરીને નિયમથી બધા મોક્ષે જવાના છે. આટલું સમજાયું? બરાબર છે? ખ્યાલ આવે છે? સ્વધર્મ ઇન્દ્ર એક ભવતારી, બરાબર. 5માં જે બ્રહ્મ લોકમાં જે લોકાંતિક દેવ છે એ બધા એક ભવતારી છે. સચ્ચી ઇન્દ્રાણી એક ભવતારી છે. ઘણા બધા એક ભવતારી છે, પણ એ સર્વાર્થ સિદ્ધિના તો બધા જ કેવા છે? એક ભવતારી. ચલો નિયમ બોલો જલ્દી. 1, 2, 9 ગ્રેવિક સુધી સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બે, બરાબર. અને 9 અનુદિશ અને 5 અનુત્તરમાં બધા કેવા છે? તો કે બધા નિયમથી કેવા છે? તો કે બધા નિયમથી સમ્યક દ્રષ્ટિ છે. કેટલા જ્ઞાન હોય દેવગતિમાં જતા? કેટલા જ્ઞાન મળે? 3 જ્ઞાન. કયા 3 જ્ઞાન? મતિ, શ્રુત અને અવધિ, બરાબર. અવધિ જ્ઞાનનો ઘણા દેવો દુરુપયોગ પણ કરે અને અવધિ જ્ઞાનનો ઘણા દેવો સદુપયોગ પણ કરે. આટલું સમજાયું? બરાબર. હવે ચલો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેના નિમિત્ત લખો, નિમિત્ત કારણ. દેવગતિના બહુ ડિટેલ છે, હું થોડું થોડું લઉં છું ઉપરથી, ખાલી તમે કારણ કહું છું અને કયા સ્વર્ગથી કયા સ્વર્ગ કયા કારણ અને તેને ઘણું બધું છે. પણ આપણે એક જનરલ વાત કરીએ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના નિમિત્ત કારણ દેવગતિમાં બોલો કયા કયા કારણ છે, કોને યાદ છે? જે અભ્યાસી હશે, જે સ્વાધ્યાયી હશે એને ખબર હશે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના કારણ જલ્દી, સૌથી પહેલું કારણ છે જાતિ સ્મરણ જ્ઞાન. સમજાવું છું તમને જાતિ સ્મરણ જ્ઞાન કોને કહેવાય, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવું છે. આઈ એમ વેરી શ્યોર તમને લોકોને સમજાવશે જાતિ સ્મરણ જ્ઞાન, બરાબર? ફર્સ્ટ કારણ. પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું બીજું કારણ છે જીન કલ્યાણક, એટલે જીનેન્દ્ર ભગવાનના કલ્યાણકમાં જે દેવો આવે છે, પંચકલ્યાણક. પંચકલ્યાણક એ સમ્યક દર્શનનું બહુ મોટું કારણ છે, બરાબર છે? ત્રીજું કારણ જીનબીમ દર્શન. હવે આ જીનબીમ દર્શનમાં શું લેવાનું, શું લેવાનું સંજીવભાઈ? જીન ભીમ દર્શનમાં લેવાનું, તમને બધાને ખબર છે અષ્ટાનિકા મહાપર્વ હમણાં ગયો અને વર્ષમાં 3 વાર આવે છે, બરાબર? 8મું દ્વીપ એ મધ્યલોકમાં આવી જાઓ પાછા. 8મા દ્વીપમાં અક્રતિમ જિનાલયો છે, 52 અક્રતિમ જિનાલય, જે આપણે પહોંચી નથી શકતા 8મા દ્વીપમાં, કારણ કે મનુષ્ય લોકની આપણે હવે વાત કરી લીધી છે. 2.5 દ્વીપની બહાર મનુષ્ય જઈ નથી શકતા. તો જે દેવગતિના દેવો 8 દિવસ માટે 8મા નંદીશ્વર દ્વીપમાં આવીને ત્યાં બિરાજમાન અક્રતિમ જિનાલયને જીનબીમ છે એમના દર્શન કરીને ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. કેટલા દેવો મિથ્યા દ્રષ્ટિ આવે અને કેટલા દેવો સમ્યક દર્શન લઈને જાય, તો એ જીનબીમ દર્શનને સમ્યક દર્શનમાં દેવગતિમાં નિમિત્ત કારણ કીધું છે. આટલું સમજાયું, બરાબર છે? શું વાત આવી, કેટલા પોઈન્ટ આવ્યા? 3 આવ્યા ને, કયા 3 પોઈન્ટ આવ્યા? જાતિ સ્મરણ જ્ઞાન, પંચકલ્યાણક, સમજાય છે? પાંચે કલ્યાણક ઉજવવા દેવો આવે. સોધર્મ ઇન્દ્ર, જે પહેલા સ્વર્ગનો દેવ છે, સમજાય છે? એ સોધર્મ ઇન્દ્ર પોતાના જીવન કાળમાં કેટલા પંચકલ્યાણક ઉજવવા આવતા હશે? નીચે અસંખ્યાત પંચકલ્યાણક બોલો. ટાયર્ડ નહીં થઈ જતા હોય, થાકી નહીં જતા હોય, અસંખ્યાત પંચકલ્યાણક ઉજવવા માટે સોધર્મ ઇન્દ્ર પોતાના જીવનકાળમાં અસંખ્યાત વાર અહીંયા નીચે ઘણા બધા દેવોને અને આખી ફોજને લઈને આવે છે. પોઈન્ટ સમજાય છે? તો એમાં જે બધા ઘણા બધા દેવોને લઈને આવે છે એ ઘણા બધા મિથ્યા દ્રષ્ટિ આવે છે. મિથ્યા દ્રષ્ટિ વધારે કે સમ્યક દ્રષ્ટિ વધારે દેવગતિમાં? દેવગતિમાં દેવોમાં મિથ્યા દ્રષ્ટિ દેવ વધારે કે સમ્યક દ્રષ્ટિ દેવ વધારે? મિથ્યા દ્રષ્ટિ વધારે, સમ્યક દ્રષ્ટિ ઓછા. સમ્યક દ્રષ્ટિ તો પણ કે આપણે નરકમાં વાત કરી હતી ને, અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ, અસંખ્યાત દેવ સમ્યક દ્રષ્ટિ, પણ એના કરતા અનંત ગુણા વધારે મિથ્યા દ્રષ્ટિ છે. તો એ મિથ્યા દ્રષ્ટિ દેવો એ પંચકલ્યાણક આદિમાં આવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, દેવગતિમાં જીવ કયા ગુણસ્થાન સુધી જશે, જઈ શકે મેક્સિમમ ગુણસ્થાનમાં આગળ જાય, સમ્યક દર્શન લઈ લે પછી આગળ જાય, તો કયા ગુણસ્થાન સુધી જઈ શકે? કયા? 9મા? નહીં, મને એવું સંભળાયું. કયા ગુણસ્થાન સુધી જઈ શકે? તો કે 4થા ગુણસ્થાન સુધી જઈ શકે. એની ઉપર દેવગતિના જીવ જઈ શકે નહીં. દેવગતિના જીવો કયા ગુણસ્થાન સુધી જઈ શકે? તો 4થા ગુણસ્થાન સુધી જઈ શકે. આટલું સમજાયું, બરાબર છે? હવે આપણે શું વાત કરશું? સમ્યક દર્શનના કારણ કયા કીધા? એક રહી ગયું હજી કારણ, 3 નથી 4 કારણ છે. મેં 3 કીધા ને કે 4 કહી દીધા? 3 કીધા. હા, એક કારણ બાકી છે, જલ્દી બોલો. પેલા 3 કારણ બોલો. જાતિ સ્મરણ જ્ઞાન, હા એનું સ્વરૂપ સમજાવું છું. જાતિ સ્મરણ જ્ઞાન, પંચકલ્યાણક અને જીનબીમ દર્શન. અને હજી એક કારણ છે, દેવવૃદ્ધિ દર્શન. વોટ ઇઝ ધીસ? ખાલી પેલા લખો અને સમજો, જેટલું સમજાય એટલું. દેવવૃદ્ધિ દર્શન, દેવવૃદ્ધિ દર્શન એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ તમને કદાચ થોડું કદાચ ન પણ બેસે, પણ જીનાગમમાં વાત આવી રીતના આવી છે કે જે નીચલા દેવો છે ને, નીચલા દેવો, બરાબર, એ ઉપરના દેવો ની રૃદ્ધિઓ, સામગ્રીઓ, અનુકૂળતાઓ, સમજાય છે? સમજાય છે? કમ્ફર્ટ જે જોવે છે અને જોઈને એમને એવો વિચાર આવે છે કે આ દેવ કેમ મારા કરતા આટલા ઊંચા, કેમ આટલું બધું મળ્યું છે. હવે એ ડીપમાં જાય છે તો એમ સમજાય છે કે એ દેવો સમ્યક દર્શન લઈને આવ્યા છે અને એના ફળમાં એ દેવોને આટલી બધી સામગ્રી મળી છે, એમ કરીને એમને સમ્યક દર્શનની મહિમા આવે છે અને દેવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. હવે બોલો, વિચાર કરો, તમને એમ લાગશે કે અરે આ શું છે, પણ આવી રીતના થાય છે. આટલું સમજાય છે? અચ્છા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જાતિ સ્મરણ જ્ઞાન લઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન, દેવગતિમાં સુખ છે કે નહીં બોલો? દેવગતિના જીવો સુખી છે કે નહીં? અચ્છા, દેવગતિના જીવોમાં કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નથી. છ મહિને નહીં પણ જેટલું આયુષ્ય એમનું, સમજાય છે, એટલા અંતરાલે, સમજાય છે, એમને કંઠમાંથી અમૃત જરે અને પેટ ભરાય જાય. વિકલ્પ આવે ને, ભૂખનો વિકલ્પ આવે અને કંઠમાંથી અમૃત જરે અને શું થઈ જાય તો કે પેટ ભરાઈ જાય. કોઈ ભોજન આદિ પ્રેક્ટિકલી ખાવું ન પડે, બનાવવું ન પડે, કમાવવું ન પડે, જવું ન પડે. એ શરીર જે છે એ કયું છે? દેવગતિનું શરીર શુભ વૈકરિક. લાસ્ટ ટાઈમ મને કીધું તો આખું બોલજો. હા, શુભ વૈકરિક શરીર છે. શું છે? શુભ વૈકરિક શરીર છે. તો એ શરીરમાં કોઈ રોગ, નારકનું શરીર પૂરેપૂરું રોગથી ગ્રસિત અને દેવગતિનું શરીર પૂરેપૂરું નિરોગી ઓલ ધ ટાઈમ. દેવગતિના જીવો ક્યારે વૃદ્ધ નથી થતા, યુવાન જ રહે. મજા આવી જાય ને, તો આ બેસ્ટ પોઈન્ટ છે. અરે બોલો, એક વૃદ્ધ અવસ્થા તો બહુ ખરાબ હે ને. તો દેવગતિના જીવો ક્યારે પણ શું નથી થતા તો દેવગતિના જીવો ક્યારે પણ વૃદ્ધ નથી થતા. ચલો આયુષની વાત કરીએ, જલ્દી બોલો આયુષ. દેવગતિના જીવોનું આયુષ મિનિમમ મેક્સિમમ બોલો જલ્દી પૂરું કરું છું. આયુષ તો કે મિનિમમ 10,000 યર્સ. દેવગતિમાં મિનિમમ 10,000 યર્સ અને મેક્સિમમ આયુષ છે 33 સાગર. સર્વાત સિદ્ધિ ના દેવો 33 સાગર નું આયુષ છે મેક્સિમમ ત્યાંના દેવોનું. એ 33 સાગર સુધી એ દેવો ત્યાં સર્વાત સિદ્ધિમાં દેવ તરીકે રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ. સર્વાત સિદ્ધિના દેવોને સમ્યક તમે પંચકલ્યાણક ની કંકોત્રી આપવા જાઓ ને, પત્રિકા, તો એ લેશે કે નહીં લેશે? તમે કહેશો અમારે અહીંયા પાર્લામાં પંચકલ્યાણક છે, હે દેવ તમે આવો બોલો, તો એ સર્વાત સિદ્ધિના દેવો તમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરશે કે નહીં કરે? બોલો વૈભવભાઈ, કરશે કે નહીં? સર્વાત સિદ્ધિના દેવો બોલો નહીં કરે ને, કારણ કે એ કહેશે જયજી નેન્દ્ર અમે ક્યાંય જતા નથી. છે સમ્યક દ્રષ્ટિ, છે ચોથું ગુણસ્થાન. હવે તમે સૌધર્મેન્દ્રને કહેશો તો કહેશે ભાઈ તમારે મને આમંત્રણ આપવાની જરૂર નથી, હું તો પહેલા આવી જશે કે વ્યવસ્થા મારે કરવાની છે. પોઈન્ટ સમજાય છે? તો સૌધર્મ ઇન્દ્ર ચોથું ગુણસ્થાન. તમે અચ્છા પાંચમા લોકમાં લોકાંતિક દેવ પાસે જાઓ અને તમે ઇન્વિટેશન આપો કે તમે પૂરા પૂરા પંચકલ્યાણકમાં તમે આવજો અને તમે અમારી શોભા વધારજો, તો લોકાંતિક દેવ શું કહેશે? એ પણ ચોથું ગુણસ્થાન. આઈ એમ શોઈંગ યુ ધ ડિફરન્સ બિટવીન ધ આઉટર ભાવ ઓફ સમ્યક દ્રષ્ટિ વિચ આર ઓલ ઇન ફોર્થ ગુણસ્થાન, પણ તમે બહારના ઔદૈક ભાવ અને બહારના તમે પરિણામ જો તો જમીન આસમાનનો ફરક છે. તમે લોકાંતિક દેવને ઇન્વિટેશન આપશો તો શું કહેશે? સ્વીકારશે કે નહીં સ્વીકારે? પંચકલ્યાણકમાં આવવાનું સ્વીકારશે કે નહીં સ્વીકારે? તો લોકાંતિક દેવ કહેશે કે અમે આવશું, પણ અમે ખાલી દીક્ષા કલ્યાણકમાં જયારે મુનિરાજ દીક્ષા લેશે ત્યારે અમે અનુમોદના માટે આવશું, કારણ કે બાલ બ્રહ્મચારી છે, એ કોઈ રાગ રંગના પ્રસંગમાં નહીં આવે. લોકાંતિક દેવ, એને કોઈ દેવી નથી હોતી. લોકો આ બધું છે, આખી સિસ્ટમ છે. હવે ત્યાંની આપણે કેટલી વાર જઈ આવ્યા? તો કે આપણે એક એક દેવમાં, આપણે એક એક વિમાનમાં, આપણે એક એક ભવમાં આપણે અનંત વાર જઈ આવ્યા છે. તો ચલો શું થયું? આયુ શું થઈ? 10,000 વર્ષ મિનિમમ, સમજાય છે, અને 33 સાગર મેક્સિમમ. અચ્છા હવે ત્યાં તમને નેક્સ્ટ ટાઈમ થોડી ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશ. ત્યાં પણ બધી સિસ્ટમ છે કે અમુક દેવો જે સર્વન્ટ્સ આપણે કહીએ ને અહીંયા લેબર ક્લાસ, એ ટાઈપની આખી સિસ્ટમ છે કે અમુક દેવો એ લેબર ક્લાસના હોય છે. જેવી રીતના તમને ઉદાહરણ આપું, તમને પ્રચલિત ઉદાહરણ છે આગમનું, એને તમને ખ્યાલ આવશે. નીલાંજના દેવી હતી ને, એને ઓર્ડર મળ્યો એના બોસ પાસેથી, એના દેવો, એના જે ઉપરના દેવો હોય, સમજાય છે, એક એક દેવની અંદર હજારો દેવો હોય. પોઈન્ટ સમજાય છે? અને જે કે કરવું પડે, ખ્યાલ આવે છે, જે કે બનવું પડે. આ એરાવત હાથી શું છે ખ્યાલ આવે છે? તો હાથી બની જાઓ, આ બની જાઓ, તે બની જાઓ, એવું પણ બધું ત્યાં પોલિટિક્સ પણ ચાલતું હશે. આઈ એમ શ્યોર. જેલસી, ઈર્ષા, દેવગતિમાં ઈર્ષા તો બહુ જ ગજબ છે. ઈર્ષાનો ભાવ, પોઈન્ટ સમજાય છે? એકબીજાથી ઈર્ષા, આના અંડરમાં કામ કરવું. હવે નીલાંજનાને ખબર છે શું કીધું? કે જાઓ આદિનાથ મહારાજ, ઋષભદેવ મહારાજાના રાજ્યસભામાં જઈને નૃત્ય કરો. પોઈન્ટ સમજાય છે? એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત. હવે એ નીલાંજના દેવી હતી અને એને શું કામ આપ્યું? ત્યાં નૃત્ય કરવાનું. કારણ કે ઋષભદેવ રાજા હતા, તીર્થંકર થઈને મોક્ષ જવાના હતા, તો એમની આખા જીવનની વ્યવસ્થા દેવગતિના દેવો કરે છે, તો એમને જે મનોરંજન એન્ટરટેનમેન્ટનું જે કામ છે એ પણ દેવી આવીને કરે છે. એના બોસે ઓર્ડર આપ્યો કે જાઓ ત્યાં જઈને નૃત્ય કરો. તમને કલ્પનાની બહારની વસ્તુ છે કે જયારે નૃત્ય કરતી હતી, બધાને ખબર છે એનું આયુષ પૂરું થઈ ગયું. આઈ એમ શ્યોર એવરીવન નોઝ, બોલો જલ્દી, એનું આયુષ પૂરું થઈ ગયું. મારો ક્વેશ્ચન તમને એ છે કે એ દેવીને 6 મહિના પહેલા ખબર પડી જાય છે કે મારું આયુષ પૂરું થઈ જવાનું છે, જયારે નાસ્તી હતી ત્યારે એને ખબર હતી કે હમણાં આયુષ પૂરું થવાનું છે. તો પણ શી હેડ ટુ ગો. પોઈન્ટ સમજાય છે? આ રૂલ છે, 6 મહિના પહેલા દેવ ગતિના દેવોને 6 મહિના પહેલા ખબર પડી જાય છે કે હવે 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 અહીંયા દેવમાં રહેવાનો ખાલી 6 મહિનાનો કાળ બાકી છે. શું કેવી રીતે ખબર છે? તો કે મંદાર માળા હોય છે, સમજે આંખની રોશની કમજોર થઈ જાય છે, એ માળા કરમાયેલી દેખાય છે, કંઈક આપણે કહીએ ને અજીબ દેખાય છે કે આ કંઈક ડિફરન્ટ દેખાય છે, અવધિ જ્ઞાન મૂકે છે અને ખબર પડે છે. શું ખબર પડે છે? કે હવે અહીંયા ખાલી 6 મહિના રહેવાનું છે. એમ કરીને પછી એ જે દેવે કોઈ ધર્મ નથી કર્યો, ખાલી રાગ રંગમાં નાઈચો કૂદ્યો છે અને ફૈરો હૈરો છે વિમાનોમાં, એની શું હાલત થશે? કહો પોઈન્ટ સમજાય છે? પુણ્યના ઉદયમાં લુપ્ત થઈ ગયો, બધું ભૂલી ગયો, ક્યાંથી આવ્યો છે શું બધું ભૂલી ગયો, અને પુણ્યના ઉદયમાં બસ રાગ રંગમાં જ ખાલી આખું જેટલા હજારો વર્ષો સાગરોનું આયુષ્ય, કારણ કે મિનિમમ 10,000 છે, મેક્સિમમ 33 સાગર છે, તો એના વચ્ચેનો કાળ શું છે? તો કે મધ્યમ કાળ છે. કોઈ દેવ ઉત્પન્ન થશે 12,000 વર્ષ, 15,000 વર્ષ, 1 સાગર, 2 સાગર, 3 સાગર, એમ લઈને 33 સાગર, એ બધું પણ આપ્યું છે સ્પેસિફિક એકદમ કે ક્યાંથી ક્યાં સુધીનું કેટલું આયુષ, ક્યાંથી ક્યાં સુધીનું કેટલું, ટિલ 33 સાગર. પોઈન્ટ સમજાય છે? તો હવે બોલો, જેને એના આખા દેવગતિના ભાવમાં, જેને ધર્મ ધ્યાન કે જે એકે વાર સમોષણમાં નથી આવ્યો, કારણ કે ત્યાં સમજો ત્યાં અપાર અનુકૂળતા છે. પુણ્યનો ઉદય છે. બહારથી જુઓ તો, બહારથી માનસિક જે ત્રાસ છે એ તો છે જ, પરંતુ બહારથી જુઓ તો થાટ બાટ પુણ્યનો ઉદય છે. સમજાય છે? હવે ત્યાં એ પુણ્યના ઉદયમાં એ અહીંયાથી સંસ્કાર લઈને ગયો હોય અને પછી એને સમોષણ યાદ આવે, ભગવાન યાદ આવે, ચર્ચા યાદ આવે અને દેવો આપસમાં બેસીને ચર્ચા કરે, એ બધી બહુ દુર્લભતાની વાત છે. મેક્સિમમ દેવો તો ત્યાં વિષય કરે. હવે અહીંયા જુઓ ને, આ થોડી અનુકૂળતા મળી જાય છે અને બહારમાં થોડી સગવડ ને જાઓ જલાલી હોય, પતી ગયું. પોઈન્ટ સમજાય છે? કેવો જીવ ફેંકાઈ જાય છે, મજા આવે છે, આ જ લાઈફ છે, આ અમારી સ્ટાઇલ છે, અમારું આ છે અને એમાં મજા, અરે આમ છે, આ પ્લાન, આ કરો, આ કરો, ધમાલ મસ્તી, ખાઓ પીઓ મોજ કર, આટલી અનુકૂળતામાં જીવ લેપાઈ જાય છે અને એમાં આનંદ માને છે, ખુશ માને છે, સુખી માને છે અને મોટો માને છે પોતાને. દેવગતિમાં જશે તો નજાને આચાર્ય કે શું થશે તારું? તમે કોઈએ પૂછ્યું નહીં મને કે દેવગતિમાં કયા પ્રણામથી જાય જીવ, એ તો કોઈએ ના પૂછ્યું. આપણે નરક ગતિમાં લીધું ને, કયા પરિણામથી જીવ નરકમાં ઉત્પન્ન થાય, મનુષ્યમાં કયા પરિણામથી જીવ થાય, તો દેવમાં કયા ભાવથી જાય એ પણ ખબર હોવી જોઈએ. દેવમાં જવું બધાને છે, દેવની અનુકૂળતાના વખાણ સાંભળીને એમ થાય, પણ કયા ભાવથી જીવ દેવમાં ઉત્પન્ન થાય છે એ પણ તો જાણો. પણ સમજાયું શું કીધું પહેલા? શું વાત ચાલતી હતી એ 6 મહિના પહેલા એને ખબર પડી જાય છે કે હવે મૃત્યુ થવા. એકો એક દેવને એવરી અહીંયા આપણને ખબર પડી જાય તો બોલો, ખ્યાલ આવે છે? અહીંયા આપણે ખબર પડી જાય. ડોક્ટરને પૂછે ને, હાઉ મચ ટાઈમ ડુ આઈ હેવ નાવ, ઘણા પૂછે હાઉ મચ ટાઈમ ડુ આઈ, કોઈ બીમારી આવે મોટી તો પૂછે હાઉ મચ ટાઈમ ડુ આઈ હેવ નાવ, અને ડોક્ટર કહી દે 2-4 મહિનાથી વધારે નહીં, પતી ગયું. શું હાલત થશે બોલો? ખ્યાલ આવે છે? પૂછતા પહેલા જ વિચારે કે પૂછ્યું છે કે નથી પૂછ્યું, છોડ ને હવે જેટલું જીવું છે એટલું તો હવે જીવી લો. ત્યાં તો પૂછ્યું ના પૂછો અવધિ જ્ઞાનથી, કારણ કે મંદાર આંખની રોશની કમજોર થઈ જાય છે, જે આટલા ભવો એટલે સાગરો સુધી ન થઈ હોય અને અચાનક થઈ જાય તો અવધિ જ્ઞાન તો મૂકશે જ ને, અને એને ખબર પડે છે અને એ દેવ પહેલી બીજી શું લીધું હતું કાલે, શ્રેણી ભવંત્રિક અને પહેલી બીજી જે 16 સ્વર્ગ છે ને, એમાં પહેલી બીજી પેલા બીજા દેવગતિના જે દેવો, ફર્સ્ટ અને સેકન્ડ સ્વર્ગ, ફર્સ્ટ અને સેકન્ડ, અને જે ભવંત્રિક વૈમાનિક અને ભવંત્રિક જ્યોતિષ અને વ્યંતર, એ બધા દેવોના ભાવ એટલા બગડે છે, ફર્સ્ટ સેકન્ડ વાળાના એટલા બગડે છે કે એ લોકો મરીને એકેન્દ્રિય પર્યાયમાં જન્મ લઈ લેશે, ફૂલમાં જન્મ લઈ લેશે, સુગંધિત ફૂલમાં, તમારા પરફ્યુમ સેન્ટ બધામાં, હીરા 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 માણેક મોતી પથ્થર પૃથ્વીકાઈમાં, કેમ કેમ? કારણ કે ભાઈ અમને બીજે ક્યાંય નથી, આ બહુ સરસ છે, આ બધું બહુ સરસ છે, કઈ ખબર નથી, તત્વ જ્ઞાન નથી, કઈ ખબર નથી, અને જન્મ લઈ લેશે. બોલો, આવા પ્રકારના જીવના પરિણામ થાય છે. તો આયુષ કેટલું કીધું, જલ્દી પૂરું કરું. આયુષ 10,000 વર્ષથી લઈને 33 સાગર. અચ્છા, દેવ ગતિમાં સુસાઇડ કરી શકે કે નહીં? કેમ કરીએ સુસાઇડ ન થાય ત્યાં? કદલી ઘાત, લાસ્ટ ટાઈમ કીધું ને, કદલી ઘાત મરણ દેવ ગતિમાં નથી. મારી પાસે ઈમાનદારીથી 54 મિનિટ થયા છે, 6 મિનિટ છે. કદલી ઘાત મરણ દેવ ગતિમાં થતું નથી. આટલું સમજાય? હા હા. પરિણામ કયા? પરિણામ, વેરી ગુડ. કયા પરિણામથી જીવ દેવ ગતિમાં જાય છે? મને આવી રીતના તમારે જરાક પાછી લાવી. હા ચલો, કયા પરિણામથી? તો એ બહુ સરસ લખ્યું છે. જો દેવ ગતિ મેં જાને કે પરિણામ કોણ કોણ સે હૈ કે સંયમ ભાવ કે સાથ રહેને વાલા શુભાંશ, એટલે કે શુભ ભાવ. એટલે પહેલા તો એક કેટેગરી કહી છે, બે કેટેગરીમાં આપણે વાતને સમજીએ. એક તો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, ત્રણ કેટેગરી સમય, ત્રણ કેટેગરી જલ્દી જે મુનિરાજ છે, બરાબર છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા મુનિરાજ છે, એ ભાવમાં મોક્ષે ન ગયા. ફર્સ્ટ કેટેગરીની વાત કરું છું, જે દેવમાં જાય છે, બરાબર છે. મુનિરાજ જે એ ભાવમાં મોક્ષે ન ગયા, જે રીતના પાંચમા આરાના બધા મુનિરાજ ટીલ નાઉ, કુનકુન આચાર્યથી લઈને અમૃતચંદ્ર આચાર્ય દેવ, આપણે જશું ને દેવમાં, આપણને બધા મળવાના છે. સંજીવભાઈ અવધિ જ્ઞાન મૂકીને ફટાફટ તમે લગાડશો, ખુનખુન આચાર્ય દેવ ક્યાં છે, ગુરુદેવ ક્યાં છે, અને માતાજીનો જીવ ક્યાં છે, કૃપાળુ દેવ ક્યાં છે. કારણ કે આ બધા અહીંયાથી દેવમાં ગયા છે. કારણ કે આ પંચમકારમાં થયેલા બધી આચાર્ય પરંપરા, મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, પંચમકાર ચાલુ થયો, ત્યાંથી જે આચાર્ય ધર્સેન આચાર્ય દેવથી જે આચાર્ય પરંપરા ચાલુ થઈ, ભૂતબલી પુષ્પલનથી લઈને પ્રથમ સુષ્કંદ, દ્વિતીય સુષ્કંદના રચયિતા કુનકુન આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મમલવારી દેવ, જે ઉમાસ્વામી આચાર્ય, જેટલા પણ આચાર્ય તમને ખ્યાલ છે, એ ભાવલિંગી સંતો એવા પંચમકારના જે થયા છે, બધા અહીંયાથી વૈમાનિક દેવમાં ગયા છે. બધા હમણાં વૈમાનિક દેવમાં છે, બધા આવીને મોક્ષે જવાના છે, નો ડાઉટ. અને હમણાં ક્યાં છે તમે પૂછશો તો વૈમાનિક દેવ. હવે એમને પૂછતા કે કોણ ક્યાં છે, કારણ કે એ નથી આવ્યું. ખ્યાલ આવે છે? કોણ ક્યાં છે એ નથી ખબર, પણ બધા વૈમાનિક દેવમાં છે. આટલું સમજાયું? બરાબર છે. તો હવે વાત શું હતી કે જે મુનિરાજ આ બહુમાં નિર્વાણ નથી પામતા અને જે સંયમ અંગીકાર કરે છે, એ બધા તો નિયમથી દેવમાં જાય છે, કારણ કે એ એવી ઉત્કૃષ્ટ ભૂમિકામાં છે. બીજા ટાઈપના જીવો જે દેવમાં જાય છે, એ છે કે જેને સંયમ અંગીકાર નથી કર્યો, મુનિ અવસ્થા ધારણ નથી કરી, પરંતુ જે સમ્યક દ્રષ્ટિ છે, શ્રાવક છે, ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા છે, મુનિ નથી થયા, પરંતુ જે સમ્યક દ્રષ્ટિ છે, એ બધા પણ વૈમાનિક દેવમાં જશે. સમજાય છે? ભવનવાસી વ્યંતર અને જ્યોતિષમાં નહીં જાય. સમ્યક દ્રષ્ટિ જે દેવ નિયમથી ક્યાં જશે? વૈમાનિકમાં જશે. આ નિયમ છે. આટલું સમજાયું? અને ત્રીજી ટાઈપના જીવો સમજાય છે, જે સમ્યક દ્રષ્ટિ નથી, જે મુનિએ નથી, જે શ્રાવકે નથી, જેને કોઈ કોઈ સમ્યક દર્શનનો ભાવ નથી, પરંતુ છે મિથ્યા દ્રષ્ટિ, પરંતુ છે મંદ કશાય, અને જેના જીવનમાં શુભ ભાવની મુખ્યતા છે, તત્વ જ્ઞાનની મુખ્યતા છે, સ્વાધ્યાયની મુખ્યતા છે, કશાયની મંદતા છે. સમજાય છે? અને એમાં અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ તો આવી જ ગયું, પણ મુખ્યતઃ શુભ ભાવની પ્રધાનતા અને કશાયની મંદતા, એ જ વાત છે અહીંયા. શુભ ભાવની મુખ્યતા અને કશાયની મંદતામાં, એ પુણ્ય ભાવના ફળમાં એ જીવ દેવગતિમાં જાય છે. હવે વિચારી લો કે આખા દિવસમાં, ઈમાનદારીથી વિચારજો, કેલ્ક્યુલેશન પોતે લગાડજો, આખા દિવસમાં જે સવારથી રાતનો આખો દિવસ છે, એમાં અંદરમાં પુણ્ય ભાવ અને પાપ ભાવની તુલનામાં આપણા જીવનમાં કયો ભાવ મુખ્યતાથી ચાલે છે? જવું હોય તો એ પ્રકારના પરિણામ પણ કરવા પડશે. અચ્છા, હવે નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, દેવ ગતિ પણ ખરેખર દુઃખદાયી છે. ગતિ માત્ર દુઃખદાયી છે, કારણ કે એ મારા પરિણામ જ નથી, એ વિભાવ છે, એ રાગ દ્વેષના પરિણામ છે. પણ એક વાત પાકી છે કે જ્યાં સુધી મોક્ષ નથી ગયો, સમ્યક દર્શન થઈ ગયું છે, હવે સમ્યક દર્શન સહિત એ કોઈ પણ ગતિમાં જશે ચારમાંથી, એને કોઈ દુઃખી નહીં કરી શકે. અને મિથ્યા દર્શન સહિત એ નવ ગ્રેવિક માં પણ જશે તો એ શું થશે તો કે દુઃખી થયા વગર નહીં રહે. આપણે નવ ગ્રેવિક સુધી ગયા કે નહીં? આપણે મિથ્યા દર્શન સહિત ક્યાં સુધી ગયા? મેક્સિમમ આપણે ક્યાં સુધી ગયા? અગર દેવગતિમાં ઉર્ધ્વ લોકમાં આપણે વૈમાનિકમાં વાત કરીએ તો આપણે મેક્સિમમ મિથ્યા દર્શન સહિત ક્યાં સુધી જઈ શકીએ? નવ ગ્રેવિક. નવ ગ્રેવિકમાં કોણ ગયા? આપણે ગયા. કેટલી વાર? અનંતવાર. ક્યારે? અનંતવાર. કેવી રીતના? કેમ? તો કે સમ્યક દર્શન વગર, સાચા ભાવલિંગપણા વગર, સમજાય છે, આત્માના અનુભવ વગર આપણે મુનિ અવસ્થા ધારણ અનંતવાર કરી, એને દ્રવ્યલિંગી મુનિ. ખાલી બહારથી મુનિ બની ગયા, બધું છોડી દીધું, સમજાય છે, ઘર કુટુંબ પરિવાર છોડી દીધું, બધું છોડી દીધું, મુનિ અવસ્થા ધારણ કરી, 28 મૂળગુણનું ઓનેસ્ટલી ઈમાનદારીથી આગમ પ્રમાણે પાલન કર્યું અને એના ફળમાં, એ મંદ કષાયના ફળમાં, એ શુભ ભાવના ફળમાં આપણે અનંતવાર નવ ગ્રેવિક સુધી ઉત્પન્ન થયા છે. અને ત્યાંથી પણ પાછા આવીને આપણે અનંતવાર નિગોદમાં પણ ગયા છે. બધી વાત ઓવરઓલ થઈ ગઈ. ઘણી બધી વાત આપણે દેવગતિ સંબંધી કરી. કંઈક રહી ગયું હશે તો નેક્સ્ટ ટાઈમ લઈને આપણે મનુષ્ય ગતિની થોડી વાત બાકી છે મારા બુકમાં, અને પછી આપણે એક આખો લેક્ચર તિર્યંચ ગતિનો લેશું. જાતિ સ્મરણ જ્ઞાન માટે મારે તમને લોકોને ખાલી એટલું જ કહેવું છે બે લાઇનમાં કે જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ વિચ હેલ્પ્સ અ જીવ ટુ અટેન્ડ સમ્યક દર્શન ઇન ઇટ્સ ફ્યુચર ભવ. હવે એનો શું અર્થ લીધો? શું અર્થ કીધો? કે આ ભવમાં, આ બર્થમાં આપણે જે તત્વ સાંભળી રહ્યા છે ને, જે સ્વાધ્યાયની વાતો આપણે સાંભળી રહ્યા છે, તમે એને કેવી રીતના સાંભળી રહ્યા છો? તમે એને જેટલી રૂચિપૂર્વક, સી ધ એટીટ્યુડ, એટીટ્યુડ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. એવરી પર્સન હુ ઇઝ સિટિંગ હિયર હેઝ અ ડિફરન્ટ એટીટ્યુડ ટુ લિસન. એવરી વન ઇઝ લિસનિંગ, નો ડાઉટ. પોઈન્ટ સમજાય છે? પણ જે રૂચિની માત્રા છે, ધ પર્સન્ટેજ ઓફ રૂચિ, રસ સમજવાની જે જિજ્ઞાસા, એ જેટલી તમે રૂચિપૂર્વક ગુરુદેવશ્રી કહે છે કે તમે વાત સાંભળશો, એટલી તમારી એ વાતો જે સાંભળી છે એ તમારા ધારણામાં જશે. ધારણા સમજાય છે? મેમરી, મેમરી, મેમરી. તમે, તમને જે વાતમાં ઇન્ટરેસ્ટ હશે ને, તમને વાત એકદમ ફટાકથી યાદ રહી જશે, તમે ભૂલશો નહીં. પોઈન્ટ સમજાય છે? વન બિઝનેસમેન હેઝ 500 આઇટમ ઇન ઇટ્સ શોપ, ઇન હિઝ શોપ. એને બધાના ભાવ ખબર છે, કારણ કે એને રૂચિપૂર્વક એક જ વારમાં એ વાતો ગ્રહણ કરી છે. તો જેટલી રૂચિપૂર્વક તમે વાત સાંભળશો આ તત્વની, એટલી તમારી મેમરીમાં એ વાત ફીડ થતી જાય છે, ફીડ થતી જાય છે. પોઈન્ટ એના છે? અને ફીડ થયેલી જે વાત છે, જે મેમરીમાં વહી ગઈ છે, એ વાતો ભાવો પછી પણ, સમજાય છે, તમને યાદ આવે. અને એ વાત યાદ આવે એને કહેવાય જાતિ સ્મરણ જ્ઞાન. અને એ વાત યાદ આવે અને એ વાતના આધારે જીવ સમ્યક દર્શન લઈ લે, એમાં એમ કહેવામાં આવે કે સમ્યક દર્શનમાં એને જાતિ સ્મરણ જ્ઞાન નિમિત્ત બન્યું. જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ યોર મેમરી, યોર નોલેજ, યોર મેમરી વિચ ઇઝ ગોન વિથ યુ, કન્ટિન્યુડ વિથ યુ, વર્ડ ટુ વર્ડ નહીં પણ એના સંસ્કાર, દેટ ઇઝ જાતિ સ્મરણ જ્ઞાન. અને એના પરથી જીવ સમ્યક દર્શન લઈ લેશે. જેવી રીતના મહાવીર ભગવાનના જીવને ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયું મુનિરાજની સામે, હવે મુનિરાજની ભાષા, મહાવીર ભગવાનનો જીવ સિંહની પર્યાયમાં, એની ભાષા, એ કયો ભવનો જીવ, એ કયા ભવનો જીવ, આ મનુષ્ય, આ તિર્યંચ, કઈ ભાષા સમજાઈ હશે? મુનિરાજ એમ કીધું હશે સાત તત્વ છે, અને એને સમજાય સાત તત્વ છે, સાત તત્વના નામ. અરે ના, એ મુનિરાજને જોઈને એક તો એ સિંહ પહેલા ઠરી ગયો કે આ કોણ છે આવા જીવ જે મારી સામે આવીને આવા ઉભા રહ્યા. એ બધી વાતો છે. અને પછી તરત જ એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એને પૂર્વની ભવની બધી વાતો યાદ આવી અને ત્યાં એને સમ્યક દર્શન થઈ ગયું. તો આ રીતે આપણે દેવગતિની ચર્ચા કરી. સ્ટીલ મોર ટુ ગો વિથ લિટલ બિટ ઓફ મનુષ્ય ગતિ, એન્ડ ધેન ઇન ડિટેલ વી વિલ ટોક અબાઉટ તિર્યંચ ગતિ, જે આપણને રિયલી હલાવી નાખશે, વિચ વિલ રિયલી શેક અસ. એ તિર્યંચ ગતિની આપણે ચર્ચા જયારે મળશું ત્યારે પાછી કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, કે લીએ જિન વાણી માત કો વંદના શત બાર હૈ, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है. बोलो निकान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो जय.